તારીખ 9/7/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 974 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 582
શરૂઆતમાં નિશ્ચય ભાષણ નો નિષેધ કર્યો છે. પર્યાયમાં પોતાના કારણે અશુદ્ધતા છે એમ ન માને અને એકલો આત્મા શુદ્ધ જ છે એમ માને તે નિશ્ચયાભાસી છે. નિશ્ચયાભાસીની સ્થૂળ ભૂલ આ છે કે વર્તમાન પર્યાયની અશુદ્ધતા એ સ્વીકાર કરતો નથી. સ્વીકાર કરતો નથી એની હૈયાતી છે. અશુદ્ધતા પર્યાયમાં પોતાના કારણે છે એટલે એ અશુદ્ધતા રૂપ દોષ પોતાનો છે. ભલે એ આત્માનું સ્વરૂપ નહીં હોવા છતાં દોષ છે તે દોષ છે. એ દોષને નાશ કરવાનો જેનામાં દ્રષ્ટિકોણ છે નહીં, ઉત્પન્ન થયો નથી. વર્તમાન અવસ્થામાં દોષ હોવા છતાં દોષનો નાશ થવાનો પ્રયત્ન તો નથી, પણ એ કોઈ દ્રષ્ટિકોણ પણ જેને નથી. દોષ થવા છતાં, દોષ ચાલુ રહેવા છતાં એ દોષને આત્મા શુદ્ધ છે, આત્મા શુદ્ધ છે એવા બાના નીચે ખોટી રીતે અવગણી જાય છે. તે નિશ્ચયાભાસી છે. નિશ્ચયાભાસી છે એમ એટલા માટે કહ્યું કે નિશ્ચય જે શુદ્ધાત્મ સ્વરૂપ એનું અવભાસન પ્રતિભાસન તો થયું નથી. જ્ઞાનમાં નિશ્ચય સ્વરૂપ પ્રતિભાસતું નથી પોતાનો, અને ખોટો ભાસ, આ ભાસ એટલે ખોટો ભાસ જેને છે. આત્મા શુદ્ધ છું, શુદ્ધ છું એમ બુદ્ધિગોચર વાતને આભાસ રૂપ કરી છે, બુદ્ધિમાં આભાસ થયો છે. તેને યથાર્થ નિશ્ચય તત્વનું, નિશ્ચય સ્વરૂપનું તો અવલંબન અવભાસન નહીં હોવાને કારણે થતું નથી. માત્ર ખોટા આભાસમાં આત્મા શુદ્ધ છે, શુદ્ધ છે, શુદ્ધ છે એવી વિપરીતપણે મુખ્યતા કરીને એવા વિકલ્પોની મુખ્યતા કરે છે. એમાં ઘણી વિપરીતતા છે. દોષ ટાળવો અને ગુણ પ્રગટ થવા એવું જે પ્રયોજન છે એ પ્રયોજન બિલકુલ એને સદાય પ્રકાર નથી, અથવા પ્રયોજન સદાય એવો દ્રષ્ટિકોણ પણ જેને નથી, તે જ નિશ્ચયાભાસી છે. ગુરુદેવના વિરોધ કરનારા જેટલા કોઈ પરિબળો હતા એને કોઈ વિશેષ છળ પકડવાનો મુદ્દો હતો એ હતો કે સોનગઢમાં નિશ્ચયાભાસનો ઉપદેશ ચાલે છે. આત્મા શુદ્ધ છું, શુદ્ધ છું, શુદ્ધ છું એમ કરીને નિશ્ચયાભાસનો ઉપદેશ ચાલે છે. નિશ્ચયાભાસ છે એને કેમ મટાડવો એ ઉપદેશ અહીંયા ચાલે છે. ખરેખર ગુરુદેવના પ્રવચનોમાં તો એ વિષય સ્પષ્ટ આવ્યો. પણ જે જીવો દૂર હતા, ભાવે પણ દૂર હતા, ક્ષેત્રે પણ દૂર હતા, પરિચયથી જે દૂર હતા, એવા જીવોને ભરકાવવા માટે, એવા જીવોને ત્યાં ને ત્યાં દૂર રાખવા માટેનું આ એક સાધન હતું. અને જેની યોગ્યતા એવી હીણી હતી તેને એ નિમિત્તરૂપ થયું. વળી કોઈ એમ કહે કે એમાં અમારો દોષ નહોતો, અમારા ગુરુ એમને ભડકાવ્યા હતા, અમારા સંબંધીઓ એમને ભડકાવ્યા હતા, એટલે અમે ગુરુદેવશ્રીનો પ્રવચન ન સાધી શક્યા. માત્ર નિમિત્ત મેળવે એમની તારી યોગ્યતા પણ એવી નહીં હતી કે એવા કહેનારાઓ પ્રત્યે તે વિશ્વાસ મૂક્યો, એ તો તારી યોગ્યતાથી મૂક્યો છે. કહેનાર વિશ્વાસને પાત્ર છે કે નહીં એની પરીક્ષા તો તને હોવી ઘટે. કોઈ ગમે તેમ કહે પણ વિવેક તો પોતાને કરવાનો છે. પછી ગુરુ કહેવાતા હોય કે કુટુંબ પરિવારના સભ્યો હોય કે વડીલો હોય કે ગમે તે હોય, સમાજના મુખ્ય માણસો સંચાલકો હોય કે ગમે તે હોય, ગમે તેવા કર્ણધારો હોય, પણ પોતાને વિવેક કરવો એ પોતાના હાથની વાત છે. અને પોતે વિવેક ન કરે અને અવિવેકીઓને અનુસરે તો એ કાંઈ એના ફળમાંથી છોડાવવા આવી શકે નહીં. પોતાના અવિવેકનું ફળ પોતાને ભોગવવું પડે છે. હવે શું કરીએ, અમારે વેવાય થાય છે એટલે ખોટું લાગે એમ છે. દીકરી દીધી છે, પાછો એ દીકરીને કાંઈ તકલીફ ઊભી થાય એટલે અમારે તો સંબંધ ખાતર પણ એને ટેકો આપવો. એ ધર્મના કાર્યમાં તો આકાશ પાતાળ ગમે તે એક થઈ જાય, મારું હિત કરવા હું કોઈ રીતે તૈયાર નથી. આત્માર્થીને આત્મનું વિચાર બળ તો સાધારણપણે આવવું જોઈએ, આ કોઈ વિશેષ વાત નથી, આ તો સાધારણ વાત છે. આત્માના પુરુષાર્થનું બળ એ કોઈ વિશેષ વાત છે. જે પુરુષાર્થ કરીને સમ્યક દર્શનને ધર્મ પ્રાપ્ત કરે એ વિશિષ્ટ પુરુષાર્થ છે. પણ આવી લોક દ્રષ્ટિ જાય, સમાજ દ્રષ્ટિ જાય, પરિવારનો ડર જાય કે કોઈનો પણ સંપ્રદાયના ગુરુ મહારાજ જે કાંઈ કહેવાતા હોય એનો ડર જાય, એ તો એક સાધારણ બળ થઈ ગયું જાય. થોડીક મક્કમતા હોય તો પણ એવું રહેતો નથી. નિશ્ચયાભાસી કેવા હોય એનું બહુ સ્પષ્ટ સ્વરૂપ આપ્યું છે. કે જે જીવો પોતાની અશુદ્ધતાનો દોષ પોતાનો કરાઈ ગયો છે એવું જેનામાં પ્રમાણિક પણ નથી, એટલે જે બીજા ઉપર દોષ નાખે છે એ બધા નિશ્ચયાભાસી છે. પછી ભલે આત્માને શુદ્ધ કહેતા હોય કે આત્માને શુદ્ધ ન કહેતા હોય, એ નિશ્ચયાભાસી જ છે એક પ્રકાર. આ તો નિશ્ચય સ્વરૂપનું આભાસ છે એટલે એને નિશ્ચયાભાસી કહીએ. પણ એ ખરેખર પોતાનો દોષ સ્વીકારવા માંગતા નથી. દોષ નો બચાવ કરે એ પણ નિશ્ચયાભાસી છે. એ તો અમારો ભૂમિકાનો દોષ છે, એવા રાગ દ્વેષ તો થઈ જાય, અમે ક્યાં વિતરાગ થયા છીએ એ પણ નિશ્ચયાભાસી છે. પોતાના દોષનો બચાવ કરે એ પણ નિશ્ચયાભાસી છે. પોતે જેનો પક્ષ કરતા હોય એના દોષનો બચાવ કરે એ પણ નિશ્ચયાભાસી છે. અહીંથી વાત આવે ને, અશુદ્ધતાનો સ્વીકાર જેમ છે એમ કરવો, કર્મ ઉપર નાખે એ પણ નિશ્ચયાભાસી છે. બધા પછી નિશિયા ભાષીના પેટા ભેદો છે. મુદ્દામાં એ દોષ પોતે કરે છે એનો સ્વીકાર એ દ્રષ્ટિકોણથી કરે કે એ દોષને હવે મારે ટાળવો જ જોઈએ, આ દોષ થાય છે મારાથી, આ દોષ મારે
ટાળવો જોઈએ,
ટાળવો જોઈએ, તો એને નિશ્ચયનો આભાસ ના આવે. બાકી કોઈને કોઈ પ્રકારે દોષનો સ્વ પરના દોષનો બચાવ કરે તે દોષ દ્રષ્ટિવાન છે, એને ગુણ દ્રષ્ટિનો અભાવ હોવાથી એને ગુણ દ્રષ્ટિ પ્રગટતી ગુણ પ્રગટતા
નથી.
આ એનો સિદ્ધે સિદ્ધો સિદ્ધાંત છે. એને દોષ રૂચ્યો છે અને એ દોષને કોઈને કોઈ પ્રકારે રાખવા માંગે છે. એ વાત એ સમજે કે ન સમજે, જ્ઞાનીની નજરબારી વાત જાતી નથી. આમ છે, રોગ તો હોય જ સમજે ને એવું છે. પરમાત્માના જે સચ્ચાઈના દોષ છે એને ગૌણ કરવાનો તો ઉદ્ધમ નામનું અંગ કયું છે. સમ્યક દ્રષ્ટિના આઠ ગણ ગુણને ગુણ એટલે છુપાવવું, ઉપગુણ અને ઉપગ્રહણ બે શબ્દ વપરાય છે. એ સમ્યક દ્રષ્ટિના આઠ અંગ છે. પણ એ તો શું છે કે ધર્માત્મા પ્રત્યે કોઈ અશ્રદ્ધા ન કરે એવો એની પાછળ હેતુ હોય છે, અથવા એ ધર્માત્માને નામે કોઈ ધર્મને ન નિંદે એવો એની પાછળ હેતુ હોય છે. એમાં દોષનો પક્ષ કરવાનો હેતુ નથી હોતો, હેતુ બીજો હોય છે. એટલે ત્યાં પણ દોષનો પક્ષ નથી કર્યો. દોષનો પક્ષ કરવો એ બીજો વિષય છે, એ દોષને ભલો માનવા બરાબર છે. અથવા એ તો હોય એનો વાંધો નહીં એમ કરીને એનો આદર એમાં આવી જાય છે. એવો આદર કદી એક રાગના કણને પણ પૂજેને પુષાણ નથી. એ સ્થૂળ દોષનો આદર કરે કે પક્ષ કરે, પોતાનાનો કે પારકાનો, એ પ્રશ્ન રહેતો નથી. શુદ્ધતા ઉપરનું એમાં વજન છે, શુદ્ધતા છે, એનો મહિમા કરવા યોગ્ય છે એટલે એનો ત્યાં મહિમા કરવામાં આવે છે. ત્યાં શુદ્ધતાનો મહિમા એ મુખ્ય આશય છે. દ્રષ્ટિ છે એનો મહિમા છે એ મુખ્ય આશય છે સ્વરૂપ દ્રષ્ટિનો. એટલે ખરેખર પરિણામમાં અભિપ્રાય શું છે એના ઉપર પરિણામનું મૂલ્યાંકન છે. માત્ર પરિણામનું જોવાય, પણ પરિણામ પાછળ અભિપ્રાય શું છે એની પાછળ એનું મૂલ્યાંકન છે. તો અનેક પ્રકારે કોઈ પણ વાતમાંથી તો છળ પકડી શકાય છે. જગતમાં મતિદોષથી કુતર્ક ઉત્પન્ન થાય છે જીવોને, વિપર્યાસ છે, મતિ વિપર્યાસ છે એને લઈને કુતર્ક ઉત્પન્ન થાય છે. તો કોઈ પણ વાતમાંથી કુતર્ક ઉત્પન્ન કરે, આત્મા પરદ્રવ્યનું કાર્ય નથી કરી શકતો. ચાલો હવે આપણે દાન તો દઈ શકતા નથી, ઠીક, બીજાને ક્રોધ કરીને ગમે તેમ બોલે કે મારપીટ કરે, આત્મા તો કઈ શરીરની કે વાણીની ક્રિયા કરી શકતો નથી, મેં કઈ કર્યું નથી, એટલા માટે એ વાત શીખડાવી નથી. દરેક કથન પાછળ એનો જે અભિપ્રાય છે કે દોષ ટળવા જોઈએ અને ગુણ પ્રગટ થવા જોઈએ, એવો જે અભિપ્રાય છે એ હેતુને છોડ્યા વિના, અભિપ્રાયને છોડ્યા વિના જો આત્મહિતાર્થ છે એનો જે કાંઈ અર્થઘટન છે કે એનો જે આશય છે એ ગ્રહણ કરવામાં આવે તો જ એ સમ્યક છે, નહીતર એ સમ્યક નથી. એટલા માટે તો શ્રીમદજી બહુ સરસ સિદ્ધાંત 26મા વર્ષમાં કે અનિકાંત 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 કહીને કોઈ ગમે તેમ ખેંચી જાય છે એમને. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિના હેતુ સિવાય અન્ય અર્થે ઉપકારી નથી. કારણ અનેકાંત અનુપકારી છે એમ લઈ લીધું. તો નિજ પદની પ્રાપ્તિ એવો જે એકાંત છે, જે સમ્યક એકાંત છે, એ તો બધે જ જળવાઈ રહેવો જોઈએ. તો કોઈ પણ વાતને ટ્વિસ્ટ કરવી એ તો મતિ વિપર્યાસ વાળાનો સહજ સ્વભાવ છે. કોઈ પણ વાતને ઊંધી લઈ જાય તો શ્વેતાંબરના મહારાજો એ બધા પુસ્તકો લખ્યા છે ગુરુદેવની વિરુદ્ધમાં. એના ઉપર ભોગાનજી સ્વામી કહે છે કે એક દ્રેવ બીજા દ્રેવનું ન કરે તો પછી અહીંયા દોષ આવશે, અહીંયા તકલીફ આવશે, ફલાણું થશે, તો પછી આમ થશે, આમ થશે, આમ થશે, કાંઈક કુતર્ક ઉઠાવ્યા છે. કોઈ પણ સિદ્ધાંત ને ટ્વિસ્ટ કરી શકાય છે. એ જગ્યા રહેલી છે અને એવી જગ્યા છે એટલે તો પરિભ્રમણ માં અનંત સંસાર નો ની પરિસ્થિતિ છે, નહીતર તો આનંદ સંસાર હોત નહીં. સંસારમાં રખવા વાળા છે કે નહીં એમ છે. એટલે જેને આત્મનિપની દરકાર નથી એ પછી ગમે તે રસ્તે ચડી જાય છે. શું કહે છે? શુભરાગ એ છે એ પણ દોષ છે, એ બાનાનો પણ છળ પકડે છે. નિશ્ચયાભાસી શું કરે છે? એ સિદ્ધાંતનો પણ છળ પકડે છે. અમે ભક્તિમાં નહીં આવીએ, અમારે ભક્તિ કરવી નથી. ભક્તિમાં બેસવો હોય તો તમે બેસો, અમે નહીં બેસીએ. એ તો રાગ છે, પૂજા કરવી એ રાગ છે, ઘણું રાગ છે. પણ હવે તારામાં તો રાગ સિવાય બીજી બધી કઈ છે જ નહીં. એવા નિશ્ચયાભાસી ને હજી વિતરાગતા તો પ્રગતિ નથી. શુભ નો પક્ષ હતો,
બહુ શુભ નો પક્ષ.
અહીંયા ચાલે છે નિશ્ચયાભાસી ની વાત, કે કોઈ એ રીતે શુભ નો નિષેધ કરતા શુભ ભાવને કૃત્રિમ રીતે ઉડાવે છળ પકડીને. એટલે એમ કહ્યું કે ભક્તિ આદિનો રાગ તો મુનિને પણ આવે છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલનારા ભાવલિંગી મહાસંત હોય, આચાર્ય હોય, એને પણ જિનેન્દ્ર ભક્તિનો રાગ ઉત્પન્ન થાય છે. મુનિ દશા સુધી બુદ્ધિપૂર્વકનો રાગ આવે છે. એ જિનાલયમાં દર્શન કરવા વધારે છે મુનિરાજ પણ વિકલ્પ ઉઠે છે ભગવાનના દર્શન કરવા છે. સ્તુતિ કરે ભગવાનની સામે ઉભા ઉભા કરે. સંભવ શરણમાં મુનિઓ હોય છે, ભગવાનની સ્તુતિ અનેક પ્રકારે કરે છે. એવી સ્તુતિ કરે કે એમના દેહનું વર્ણન પ્રશંસા કરે, બીજું તો કાંઈ છે નહીં એમને, પણ દેહ છે એની પ્રશંસા કરે. એમના જે 34 અતિશય પ્રગટ થયા છે એ તો બધા જ પુણ્યના પ્રકાર છે. દેહ છે એ પુણ્યનો ત્યાં કારણે સારું છે. દેહની અંદર પ્રકાશ વગેરે જે છે સુંદરતા છે. 12મા 34 અતિશય છે એ પણ પુણ્યનો પ્રકાર છે, એ કાંઈ વિતરાગતાનો પ્રકાર નથી, પુણ્યનું ફળ છે. એની પણ પ્રશંસા કરે, ધર્મની પ્રશંસા કરે, ધર્મીની પ્રશંસા કરે અને ધર્મીના પુણ્યની પ્રશંસા કરે. એવું બને કે જો ધર્માત્મા હોય અને વૈરાગી હોય તો એના વૈરાગના સ્વભાવની પ્રશંસા કરવામાં આવે. જોવું તો ખરા, ધર્મી તો છે પણ વૈરાગી કેટલા છે, એ સ્વભાવ છે, પણ છતાં સાથે ધર્મ છે એટલે એની પ્રશંસા કરવામાં આવે છે. ધર્મી હોય ને જાતિ સ્મરણ હોય તો એના જાતિ સ્મરણની પ્રશંસા કરે, બીજાના જાતિ સ્મરણની ન કરે, કેમ કે સાથે ધર્મ છે એમ છે, એમ પ્રશંસા કરવામાં આવે છે.
કોઈ પણ
એ ધર્મની પ્રશંસા છે, ધર્મીની પ્રશંસા છે, એ ધર્મની પ્રશંસા છે, એ ધર્મના ધણી છે તે ધર્મી છે એમ છે. ખરે તો એવું બધું જે કરવામાં આવે છે એમાં રાગ થાય છે, રાગ થાય છે એમ કરીને નિશ્ચયાભાસી આગો ભાગે છે. એને કહે છે કે તને ખબર નથી, તને વસ્તુના સ્વરૂપની ખબર નથી, તે ખોટો એકાંત પકડ્યો છે, મિથ્યા એકાંત પકડ્યો છે અને નિશ્ચયાભાસી થઈ ગયો છો, એ પ્રકાર મોક્ષ માર્ગમાં ચાલતો નથી. એટલે એમ કહ્યું કે ભક્તિ આદિનો રાગ તો મુનિને પણ આવે છે, છતાં નીચલી ભૂમિકામાં તે રાગ હોતો નથી. ચોથે પાંચમે ગુણ સ્થાને તો હોય જ, એમાં પ્રશ્ન જ નથી. છઠ્ઠા ગુણ સ્થાને જ્યારે ભક્તિનો રાગ આવે છે તો ચોથા પાંચમે ગુણ સ્થાને હોય જ, એમાં પ્રશ્ન નથી. છતાં ન હોય એમ માને છે, અથવા ન હોય એમ માનીને પોતે કરવામાં નિષેધ કરે છે. પોતાને આવે તો કૃત્રિમ નિષેધ કરે છે, બીજાને આવે એનો કૃત્રિમ નિષેધ કરે છે, તે નિશ્ચયાભાસી છે. એ નિશ્ચયાભાસીનું લક્ષણ બતાવ્યું છે. આવો નિશ્ચયાભાસી હોય છે, પરિણામ જે સહજ થાય છે, શુભ અશુભ શુદ્ધ ત્રણેય પરિણામ થવા એ સહજ છે. પર્યાય છે એક પરિપક્વ સ્વસમયે સ્વકાળે પરિપક્વ થયેલી સ્થિતિ છે, એને પર્યાય અથવા અવસ્થા કહેવામાં આવે છે. એક પર્યાયને ઉડાડે, એ દ્રવ્યને ઉડાડે છે, એને સ્વભાવ થાય છે અને એ છે માટે હું એને કરવા માંગતો નથી. એને કયા ગુણસ્થાને કયા પ્રકારના ચારિત્ર્ય હદના ભાવો આવે એની મર્યાદા શું છે, એટલે વ્યવહારની મર્યાદા શું છે એની એને ખબર નથી. ખબર જેને વ્યવહારની મર્યાદાની ખબર નથી એને નિશ્ચયની મર્યાદાની ખબર છે, એ વાત તો બિલકુલ માનવા જેવી નથી. એને કાંઈ ખબર નથી, કેમ કે વ્યવહારનો વિષય તો સ્થૂળ છે, નિશ્ચયનો વિષય સૂક્ષ્મ છે. જેને સ્થૂળ વિષયનો પત્તો નથી એને સૂક્ષ્મ વિષયની શું ખબર હોય? જેની આંખે પડળ છે, સ્થૂળ ચીજો જોઈ શકતો નથી એમ કે સૂક્ષ્મ પદાર્થ આમ છે ને તેમ છે, પણ હવે તને તો સ્થૂળ દેખાતું નથી, ક્યાંથી ગપ્પા મારે છે? આ એવી પરિસ્થિતિ નિશ્ચયાભાસી છે, એને કાંઈ ખબર નથી. એ નિશ્ચયાભાસી છે અને રાગ થાય છે અને આદરણીય માને, તે વ્યવહારાભાસી છે. તે બંને મિથ્યા દ્રષ્ટિ છે. રાગ થાય ને એને આદરણીય માને, રાગ થાય ને એને ધર્મ માને, રાગ થાય ને એને ધર્મનું કારણ માને, વ્યવહારાભાસી છે. ભૂમિકાના રાગ નો એને સ્વીકાર ન હોય તો એ નિશ્ચયાભાસી છે. રાગ ભૂમિકાના રાગનો સ્વીકાર હોય પણ એને આદરણીય માને એ પ્રકારે સ્વીકાર હોય તો એ વ્યવહારાભાસી છે. સ્વીકાર એટલે એને જાણવું જોઈએ, જે ગુણસ્થાને જે તે પ્રકારના પરિણામ છે, લેશિયાના પ્રકાર કેટલા, ધ્યાનના પ્રકાર કેટલા, કષાયની ચોકડીના પ્રકાર ક્યાં ક્યાં કે ગુણસ્થાને કેવા હોય, કર્ણાનુયોગમાં તો એનો આખો ચાર્ટ આવે છે, ગુણસ્થાન અનુસાર એનો ચાર્ટ આવે છે. સૌ ગુણસ્થાન બીજા હોય, વકયાળનું સ્થાને કેટલા ધ્યાન હોય, કેટલી લિશિયા હોય, કેટલી કસાઈની ચોપડી હોય, શું શું હોય, બધા એના ખાના આવે છે. સમજવા માટે એને જાણવું જોઈએ, નહીતર કઈક પોતાને માટે કલ્પે ને કઈક બીજાને માટે કલ્પના કરી બેસે. એને વ્યવહારની ખબર નથી, એને નિશ્ચયની ખબર હોવાનો પ્રશ્ન રહેતો નથી.
અમુક ગુણ સ્તરે અમુક રાખ હોય એમ સ્થાપન
હોય એટલે હોય એમ જાણવું જોઈએ. હોય એટલે આદરણીય છે એ વાત તો ક્યાંય નથી,
ક્યાંય
એમ છે. હોય એટલે હોય, બસ એ અનિવાર્યપણે હોય છે.
અનિવાર્યપણે
હા એમ છે, અનિવાર્યપણે હોય છે. હોય છે એટલે માટે આદરણીય છે એમ નથી. તો ભાઈ ચોથા ગુણ સ્થાને પૂજા ભક્તિ દયા દાન આ શટ આવશ્યક, અને શ્રાવકના શટ આવશ્યક દિને દિને પ્રતિદિને એને હોય છે. દિને દિને એને હોય છે. આપણે કરો દિને દિને હોય છે માટે આપણે કરો. શાસ્ત્રમાં કીધું છે એમ નથી કીધું, હોય છે એમ કીધું છે, કરો એમ કીધું નથી. શું આ બે વચ્ચેની સૂક્ષ્મતા છે એ ઘણાને નથી સમજાતી. હોય છે તને સહજ ઉત્પન્ન થાય છે, તું તારા શુદ્ધાત્મ સ્વભાવમાં પહોંચવાનો પુરુષાર્થ કરે છો. પહેલી વાત તો આ છે, તારું ધ્યેય ને તારો પુરુષાર્થ તારા શુદ્ધાત્મ સ્વભાવને અનુસરવાનો ને એનો આશ્રય લેવાનો વર્તે છે, કરે છો, ચાલો જવા જોઈએ, વર્તે છે તને. એ વર્તા પુરુષાર્થની અંદર જો તને કચાશ રહેતી હોય તો આ પ્રકારના પરિણામ આવી જશે. જે શતાવશક કહેવામાં આવ્યા છે એવા પરિણામની ઉત્પત્તિ થઈ આવશે.
જે દોષ છે
કે જે તે અવસ્થાનો દોષ છે એ તો ત્રણે કાળે દોષ છે. દોષ છે એ કોઈ કાળે ગુણ નથી,
એટલો મર્યાદિત દોષ.
પણ એ પ્રકાર એથી નીચેનો અમર્યાદિત દોષ તને ન હોય એમ ત્યાં વાત પાછી બીજી સાઈડ થી સ્પષ્ટ કરવી છે, એની મર્યાદા બાંધવી છે. તો એ વાતને એમ જેમ છે એમ સમજ્યા વિના બીજી રીતે લઈ લઈએ તો એ વળી પાછો કા નિશ્ચયાભાસી થાય ને કા વ્યવહારાભાસી થઈ જાય છે એમ વાત છે. કેમ કે આ બાજુ ચાલવાની ના પડે ને આ બાજુ ચાલવાની ના પડે. ભૂમિકાનો રાગ આવ્યા વિના ન રહે તો એ નિશ્ચયાભાસી મિથ્યા દ્રષ્ટિ છે. ભૂમિકાનો રાગ આવે ને આદરણીય માને તો તે વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ છે. બંને નયનું જ્ઞાન હોવું જોઈએ, પણ છતાંય જ્ઞાન તો જ્ઞાન છે, હવે પ્રવૃત્તિમાં શું પ્રવૃત્તિ એ પ્રસાર સવાલ છે. પ્રવૃત્તિમાં નહીનો ક્યાં સવાલ છે, પ્રવૃત્તિ તો નિશ્ચય પ્રવૃત્તિ છે. તો જે ભૂમિકામાં જે રાગાદી હોય તે ન હોય ને એથી નીચેની દશાના તો પછી હોય જ નિશ્ચયાભાસીને. નિશ્ચયાભાસીને તીવ્ર કષાય થાય તો પણ એની એને ખબર રહેતી નથી. નિશ્ચયાભાસી બહુ નીચલી ગતિમાં જાય છે, નરક તિરિયંશમાં જાય. વ્યવહારા ભાષી નરક તિરિયંશમાં સીધો ન જાય, કેમ કે એને શુદ્ધ સ્વભાવની ઉપાદેયતા છે. તો કશાયની મનતા મારે તો દેવ મનુષ્યમાં જાય. નિશ્ચયા ભાષી છે એનો દોષ પાછો સાધારણ નથી, મોટો દોષ છે. એટલે ત્યાં લાલ બુદ્ધિ મૂકી જોજો. અહીંયા નિશ્ચયની પ્રધાનતાથી ઉપદેશના કથનો આવે તો પણ નિશ્ચયાભાસી થવામાં બહુ મોટો ખતરો જોખમ છે એ વાત પણ સાથે સાથે બતાવવામાં આવે છે. કે રાગ થાય છે અને આદરણીય માને તો તે વ્યવહારાભાસી છે, તે બંને મિથ્યા દ્રષ્ટિ છે. ચૌદમા ગુણસ્થાન સુધી પણ અસિદ્ધત્વ ભાવ હોય છે. જાણપણું એને પહેલેથી આખો નકશો એને સમજી લીધો એ મોક્ષ માર્ગનો. ચોથા સ્થાને મોક્ષ માર્ગે ચાલતા ડાબી બાજુ ઓળશો એટલે તમને સીધું એક મકાન દેખાશે, એ બાજુ આવજો. પછી પાછા રસ્તા બે ચાર આવે એમાં જે બાજુ કુવો હોય વાવ હોય એ રસ્તે જાજો, બીજા રસ્તા બધા છોડી દેજો. માણસ મેળવી મેળવીને જતો જાય છે. હા બરાબર છે, આ મકાન દેખાય છે, હવે આ વાવ આવી આપણે આ બાજુ એમ લક્ષણ જોતો જાય છે કે નહીં. એને એમ કહે છે કે તું મોક્ષ માર્ગે ચાલ તો ચોથા પાંચમા ને છઠ્ઠા ગુણસ્થાન સુધી બુદ્ધિપૂર્વકના રાગમાં આ પ્રકારના રાગ આવ્યા વિના રહેશે નહીં. એમાં તું કોઈ એમ કહે કે ના ના મારે મને તો એવો રાગ મારે કરવો નથી તો શું ભાવ છે ને એ છે, હું તો કઈ કરવા માંગતો નથી. એને કહે છે કઈ ગડબડ છે તારામાં, કઈક ગડબડ છે. વળી ભૂમિકાનો રાગ છે ને આવ્યા વિના રે ને એમ માનીને એને આદરણીય કરી નાખે, કરો એવો રાગ લાગી પડો એની પાછળ. એ આવો એ તો ભૂમિકામાં આવવો જ જોઈ માટે કરો, પણ એ કઈ રસ્તો બરાબર એમ છે, એમ એના ચિહ્નો બરાબર એને તપાસીને આગળ ચાલવું જોઈએ. એમ ઠેઠ ચૌદમા ગુણ સ્થાન સુધી પણ આ સિદ્ધત્વ ભાવ હોય છે. અનાથી લખી છે એમાં છે સંસારના જીવોના આખા જીવ રાશિના બે વિભાગ કર્યા, એક સંસારી ને બીજા સિદ્ધ, બે ભાગ કરી નાખ્યા. પછી સંસારીમાં એકેન્દ્ર થી માંડીને ચૌદમા ગુણસ્થાન સુધીના જીવ લીધા. ચૌદમા ગુણસ્થાન સુધી અસિદ્ધત્વ છે, તેરમો અરિયંત નું છે, સંયોગી કેવળી, ચૌદમી અયોગી કેવળી, અસંસારી અને સિદ્ધ તે અસંસાર. એ ચૌદમા સ્થાન પર્યંતમાં જે જે પ્રકાર છે એ વાત પણ એને સમજી લેવી. શુદ્ધતાનો પ્રકાર શું, શુદ્ધતાનો પ્રકાર શું, ત્યાં તો બધી શુદ્ધતા ઘણી થઈ ગઈ છે. ચાર જાતિ હતા એ પણ ત્યાં ગયા તો હજી અસિદ્ધત્વ રહ્યું છે. ઠીક, એ તો કર્મ ગયા, પરમાણુથી મોક્ષ થયો, મન વચન કાયાથી મોક્ષ થયો, સંયોગ બધા ગયા. અયોગી કેવળી એટલે કોઈ મન વચન કાયાનો યોગ પણ નથી, અને જે અરિયન દશામાં ચાર અઘાતી કર્મ હતા એ પણ નથી, નામ ગોત્ર આયુષ અને વેદની જે છે એ પણ ગયા. તો એ પરમાણુનો સંગ છૂટ્યો, પણ પરિણામમાં તો કદી અસિદ્ધત્વ છે. ચૌદમા ગુણસ્થાને પણ અસિદ્ધત્વ છે, સિદ્ધત્વ નથી. સિદ્ધત્વ ઉપર ચૌદમું ગુણસ્થાન પૂરું થયે એ સિદ્ધત્વ છે, ચૌદમા ગુણસ્થાનમાં સિદ્ધત્વ નથી. ભલે કાળ થોડો છે ચૌદમા ગુણસ્થાન, પણ જે હોય તે છે, તે છે ને નથી તે નથી, આવો બહુ ઝીણો હિસાબ છે. ભગવાનના ઘરમાં એક એક સમયના પરિણામનો હિસાબ કિતાબ છે, એક એક સમયના, પ્રત્યેક સમયના. તેને માને નહીં તો તે ખરેખર નિશ્ચયને પણ જાણતો નથી. પરિણામનો વિષય વ્યવહારનો છે, એને સમજે નહીં, વ્યવહારને સમજે નહીં, તે નિશ્ચયને પણ સમજતો નથી, જાણતો જ નથી. અહીં નિશ્ચયાવલંબી કહેલ છે મોક્ષ માર્ગ પ્રકાશકનો સાતમો અધિકાર ચાલે છે. અધિકારનું નામ છે જૈના ભાષી મિથ્યા દ્રષ્ટિઓનું નિરૂપણ. અજૈનનો પ્રકાર લઈ લીધો છ અધ્યાય સુધી. સાતમા અધ્યાયથી જૈના ભાષી લીધા છે એમ કહીને એમ કહી દીધું છે કે સનાતન જૈન કુળની પરંપરામાં જન્મા હોવા છતાં તે બધા જૈન છે અને સમ્યક દ્રષ્ટિ છે એમ નથી. એમાં પણ અનેક વિવિધ પ્રકારે મિથ્યા દ્રષ્ટિઓ હોય છે. એમાં નિશ્ચયાભાસી મિથ્યા દ્રષ્ટિ છે, વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ છે, અને વ્યવહાર નિશ્ચય બંનેના આભાસ, ઉભયાભાસી, પ્રમાણાભાસી જેને કહેવામાં આવે છે એવા પણ મિથ્યા દ્રષ્ટિ છે. એ ત્રણેય પ્રકારના મિથ્યા દ્રષ્ટિ, એ મિથ્યા દ્રષ્ટિ પણ એ સામાન્ય છે, એની વિશેષતાઓના અભેદ છે.
બરોબર.
એમ કહીને એ દોષને ટાળવાનો ઉપાય પણ ત્યાં એમણે બતાવ્યો. બહુ સારો વિસ્તાર વાળો એ અધિકાર છે અને આપણે ત્યાં શિક્ષણ વર્ગમાં ખાસ એ અધિકારને ચલાવવામાં આવે છે. વર્ષોથી ગુરુદેવની ઉપસ્થિતિમાં પણ જે ક્લાસ ચાલતા એમાં સાતમા અધિકારનો શિક્ષણ વર્ગ ચલાવતા હતા, આજે પણ ચાલે છે. અહીં નિશ્ચયના, અહીં એટલે આ અધિકારમાં નિશ્ચય નયાવલંબી કહેલ છે એવો શબ્દ વાપર્યો છે. નિશ્ચય નયાવલંબી તેનો અર્થ નિશ્ચયને જાણે છે એમ નહીં, નિશ્ચય નયનું અવલંબન લે છે એમ નહીં, નિશ્ચય નયના વિષયભૂત શુદ્ધાત્માનું અવલંબન લે છે એમ નહીં. એમ કરવો, કેમ કે વાત ચાલે છે મિથ્યા નિશ્ચયાભાસીની વાત ચાલે છે, સમ્યક દ્રષ્ટિની વાત ચાલતી નથી. અહીં નિશ્ચય નયાવલંબી કહેલ છે તેનો અર્થ નિશ્ચયને જાણે છે કે અવલંબે છે એમ નથી, પણ નિશ્ચયની વાતો કરે છે પણ નિશ્ચયને યથાર્થપણે જાણતો.
બરોબર.
વાતો મોટી મોટી નિશ્ચયની કરે, એક સમયની પર્યાય મારામાં નથી, એક સમયની મોક્ષની પર્યાયનું મારે પ્રયોજન નથી. પર્યાયને દ્રવ્ય તદ્દન ભિન્ન છે, ફલાણું છે ફલાણું છે, તે જ નિશ્ચયની. આત્મા ત્રિકાળ શુદ્ધ છે, બસ શુદ્ધ છે, શુદ્ધ છે, અત્યારે જ સિદ્ધ છું, બધું ગમે એમ મારે ગળવા. નિશ્ચયનો આભાસ પણ ખતરનાક છે, આત્માને દુર્ગતિમાં લઈ જનાશ
છે.
એને 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 પરિણામનો વિષય મુખ્ય કરાવે છે. રોગ એનો એ જાતનો હોય તો એને પરિણામનો વિષય મુખ્ય કરાવે છે. ભાઈ પરિણામને જોતો જાજે, પરિણામને તપાસતો જાજે. આખા ઉપદેશનો વિસ્તાર છે, તમામ ઉપદેશનો વિસ્તાર છે, એનો હેતુ પરિણામમાંથી દોષને ટાળવા અને પરિણામમાં નિર્દોષતા અને ગુણને પ્રગટ કરવા એ છે.
બરોબર.
એમ કહેવામાં આવે છે. તો એ નિશ્ચયની વાતો કરે છે પણ નિશ્ચયને યથાર્થપણે જાણતો નથી. સમ્યક દ્રષ્ટિના દોષને ગૌણ કરાવે છે તો ઘણા એ રીતે મિથ્યા દ્રષ્ટિઓ પોતાને માટે, એ તો ચારિત્રનો દોષ છે, એ ચારિત્રનો દોષ છે. પણ જે તમે શ્રદ્ધાનો દોષ ગયો હોય તો તું ચારિત્રના દોષની વાત કર. તમે તત્વજ્ઞાનની બહુ ઊંચી ઊંચી વાતો કરો છો, આત્મા શુદ્ધ છે, શુદ્ધ છે, શુદ્ધ છે, તો પછી આ વેપાર ધંધો ઘર સંસાર આ બધું તો પાછું છે તમારે, એનું શું? એ તો ચારિત્ર, ચારિત્રની બધી ચારિત્રની વાત કરવામાં પહેલા સમ્યક દર્શનની વાત કરો. તમે સમ્યક દર્શન હોય તો સમ્યક દર્શનની વાત કરે, ચારિત્રના દોષની વાત જુદી છે. પણ શ્રદ્ધાનો દોષ પીડ્યો છે પછી ચારિત્રના દોષની વાત કરવાની ક્યારે? પહેલા તો શ્રદ્ધાના દોષની સ્વીકાર તો એને કરી લેવો. એમ દોષનો બચાવ કરવા માટે કોઈ સિદ્ધાંતનો અંગીકાર કરું નહીં. આટલા બધા પૈસા કમાવ છો, આટલા બધા ધંધા કરો છો, કેટલા ધંધા, કેટલી દુકાનો, કેટલા વેપાર તમારે, શું કે એમાં હું તો સમય દ્રષ્ટિ ચક્રવર્તીને છ ખંડનું રાજ હોય છે. અવલંબન લેવા માટે વાત
નથી.
ચક્રવર્તીનો વૈભવ તારા પરિગ્રહનો તું અવલંબન લે એટલા માટે તને બતાવ્યો. એ પરિગ્રહની ભાવનાનું પોષણ કરવાનો એ વિષય નથી, પણ સિદ્ધાંતને કોઈ બીજી રીતે ખેંચી જાય પોતાના મતિ દોષથી, એમાં સિદ્ધાંતનો દોષ નથી, સિદ્ધાંતના નિરૂપણ કરનારનો પણ એમાં દોષ નથી. આત્મા જે દોષ કરે છે પર્યાયમાં, એ પોતાને કારણે કરે છે, એમાં બીજા કોઈનું કારણ નથી. એ તો પહેલી મિનિટે લીધી છે, પર્યાયમાં પોતાના કારણે અશુદ્ધતા છે. કોઈ એમ કહે કે અમને અત્યાર સુધી એવા ગુરુ મળ્યા, એવા શાસ્ત્રો મળ્યા, એવા નિમિત્તો મળ્યા, એટલે અમે અત્યાર સુધી વાતને સમજી શક્યા નહીં કે અમારામાં દોષ ગયો નહીં, કે એ વાત તારી ભૂલ ભરેલી છે. તું નિશ્ચયાભાસી છો, તારો દોષ તારે લીધે છે એ પ્રમાણિકપણે તારે બરાબર સ્વીકારવું. સાગરવાળા છે કહેતા મુખ્યપણે ગુરુદેવની સભામાં કહેતા, આપણે બધાને ખબર છે. સાહેબ શું કરીએ, અત્યાર સુધી અમને કોઈ મળ્યું નહોતું, આવી વાત કહેનાર અમને કોઈ મળ્યું નહોતું સભામાં કહે, તો કે નહીં ખોટી વાત છે, તમે દરકાર કરી નથી. ગુરુદેવ તો શેઠિયાઓને થપકો દેતો કે તારું તમે ધંધા વેપાર આડે તમારે કીધી આ વાત સમજવાની ફુરસત થઈ ગઈ. મોટા મોટા ધંધા હોય, મોટા વહીવટ ચાલતા હોય, એમાં ગૂંચવાઈ ગયો હોય જે આ વાત વિચારવાની ને આત્માની શુદ્ધિકરણની ને આત્માને દુર્ગતિથી અટકાવવાની દરકાર પોતે કેવી કરી હતી. પોતે જાગે ને દરકાર કરે તો નિમિત્તો જગતની અંદર સદાય છે, નિમિત્ત કઈ ગોતવા જવું પડતું નથી, પણ એ વખતે એની નજર પડે છે અથવા એ તુલના કરી શકે છે કે આ કહેનાર ને આ કહેનારમાં આ નિર્દોષતામાં લઈ જાય છે. તમામ પ્રકારના દોષ ટાળવાની વિદ્યા આની પાસે છે, અધ્યાત્મ વિદ્યા આની પાસે છે, આત્માનો આધાર લેવાની વિદ્યા અધ્યાત્મ વિદ્યા આની પાસે છે. એમ જ્યારે પોતે પોતાના હિતની દરકારમાં આવે ત્યારે એટલું એની બુદ્ધિ તુલના કરવા લાગે છે, ત્યારે એને સાચા નિમિત્તો કોણ છે, ક્યાં છે, કેવા પ્રકારે છે એને આપોઆપ સમજાઈ જાય. એને એમ કહેવાય છે કે નિમિત્ત મળ્યું, પણ નિમિત્ત તો હતું, નિમિત્ત નિમિત્તના રસ્તે આવ્યું જાય છે, ઉપાદાન ઉપાદાનના રસ્તે આવ્યું જાય છે, મેળ ખાય છે ત્યારે એકબીજાને મળ્યા એમ કહેવામાં આવે છે, પણ દ્રવ્યથી કોઈ દ્રવ્ય મળતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને મળે છે, મળવાનો પ્રશ્ન રહેતો નથી. પછી આ કાલે થોડી ચર્ચા થઈ ને એવી આ સિંહના ભવમાં નિમિત્ત મળ્યું, ચાર બુદ્ધિધારી મુનિઓનો ભગવાન મહાવીર સ્વામીનો અંતિમ ભાવ પહેલાનો આ દસમો ભાવ છે. સમ્યક દર્શન થયા પછી દસ ભાવ, નવ ભાવ વર્તમાન ચાલતો ભાવ ઘણો તો દસ. તો એ દસમા ભાવમાં યોગ્યતા ભવ્યતા પાકી તો અધરથી આવ્યું નહીં, આવ્યું કે નહીં અત્યાર જંગલમાં ક્યાં મળે નહીં, તિરિયંત ને કોણ, અને તિરિયંત સમજે કેવી રીતે, આ તો અતિશય વાળા મુનિ હતા, એટલે એમની ભાવ ભાષા સિંહ પકડી શકે એવું અતિશય હતું. એવી વૃદ્ધિ હતી કે આકાશગામીની વિદ્યા હતી, જંગલમાં ઉતર્યા અને અવધિજ્ઞાનથી ઉપયોગ ગયો, અરે આ નીચે જંગલમાં સિંહ એક હરણનો શિકાર કરે છે. પ્રસંગ એવો હતો પાછો કે એ કાળે હરણનો શિકાર કરતો હતો, એ છે હરણને ફાડી ખાય છે. આ તો આ 24ના અંતિમ તીર્થંકર મહાવીર ભગવાનનો આ જીવ છે. સીધા નીચે સરળાટ નીચે ઉતર્યા, હવે તો કુદરતી વિકલ્પ ઉઠો, ત્યાંથી પસાર થવું, વિકલ્પ ઉઠવો, અહીંયા સમ્યક દર્શનનો કાળ પાકવો, એવો બધો મેળ ખાઈ જાય છે. હવે કોઈ ઊંધો પકડે કે જો ઉપાદાનની તૈયારી હશે તો આકાશ કાપીને કોક આવવાનું છે નિમિત્ત સમજાવવા માટે. હે માટે આપણે જ્યાં સુધી યોગ્યતા ન પાકે ત્યાં સુધી બીજો કઈ આપણું હાલે એવું છે. એમ કરીને પરમાર્થના માર્ગમાં નિષ્ક્રિય થવા અર્થે એનું અર્થઘટન કરે, અને સંસારના માર્ગે જોરથી પાછો સક્રિય થઈ જાય. સક્રિય તો છે જ પાછો, પણ જોરથી સક્રિય થઈ જાય. તો એવી રીતે વાત લેવા માટે કોઈ વાત કરી એક જ ઐતિહાસિક પ્રસંગ છે આ તો, ભૂતકાળનો એક જ પ્રસંગને કઈ રીતે ઘટાડવો, કયા દ્રષ્ટિકોણથી અંગીકાર કરવો એ વાતને, એ જો ન સમજે તો વળી એ પોતાને અનાદિથી તો સંસાર રૂચો છે, પોતાની રૂચિ એને ખેંચી જાય ઊંધા અર્થમાં કે ઠીક. ત્યારે તો એની યોગ્યતા પાકી તો સિંહના ભાવમાં પણ મુનિરાજ આવ્યા, તો પછી આપણી યોગ્યતા પાકશે તો આવશે ગમે ત્યાંથી. સમુસરણ આપણા ઘરે આવશે યોગ્યતા પાકશે, નહીં પાકે તો પછી આપણે મહેનત કરી બધી આમે નકામી છે ને. માટે કરતા હોય એ કરો તો એ પણ નકામી છે કે નહીં તારી મહેનત? એમાંય થવાનું એમ થાય છે કે તારી મહેનતથી થવાનું છે? પણ એ એકાંત પકડે છે. જે કાર્ય કરવું નથી એમાં કોઈને કોઈ સિદ્ધાંત લગાડી દે છે, જે કાર્ય કરવું છે એમાં કોઈને કોઈ સિદ્ધાંત લગાડી દે છે. એ પોતાના અહિતને પોષનારો જીવ છે, એને હજી ભાવ ભ્રમણનો ભય રહ્યો નથી. નિશ્ચયને જાણે છે ત્યાં એમ વાત નથી, પણ નિશ્ચયની માત્ર વાતો કરે છે. વાતો કરે છે એટલે એને ભાવ તો નિશ્ચયનો ભાષો નથી. નિશ્ચય સ્વરૂપ આત્મા, આત્માનું જે શુદ્ધ નિશ્ચય સ્વરૂપ એ ભાવ એને ભાષો નથી, માત્ર વાતો કરે છે ધારણાથી, પણ નિશ્ચયને યથાર્થપણે જાણતો નથી. પરંતુ નિશ્ચયાભાસના શ્રદ્ધાની બની પોતાને મોક્ષ માર્ગી માને છે. એવી આત્માના નિશ્ચયની વાતો કરીને મને નિશ્ચય સ્વરૂપનું વધારે શ્રદ્ધાન છે, મારું શ્રદ્ધાના જોરમાં હું આ બધી વાત કરું છું એમ પછમાં થોડું એ ચાલ્યું. ધ્રુવની સોગાનીજીનું પુસ્તક નીકળ્યા પછી આપણા સમાજમાં પણ કોઈ ધ્રુવ 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 ધ્રુવની મુખ્યતામાં ગડબડ કરવા લાગ્યા, તો ગુરુદેવ કે એમ ધ્રુવ ધ્રુવ કરે શું પત્તો લાગશે? એ કઈ વાતનો વિષય નથી, પણ આભાસમાં પોતાને નિશ્ચયના શ્રદ્ધાની બની પોતાને મોક્ષ માર્ગી માને છે. તે જીવ તો નિશ્ચય વ્યવહાર બંનેને યથાર્થપણે જાણતો નથી. એને વ્યવહારની ખબર નથી, નિશ્ચયની તો ખબર નથી, પણ એને વ્યવહારની પણ ખબર નથી. જે વ્યવહારમાં ચુસ્ત છે એ વ્યવહારની દરકાર કરીને, કારણ કે વ્યવહારનો વિષય પરિણામનો છે, તો એ પરિણામની અંદર નાની મોટી બધી વાતને સમજીને દરકાર કરીને એને આદરણીય માનતો હોવાથી એની દરકાર કરીને એ વિષયની અંદર વ્યવહારની ચુસ્તતામાં આવે છે, તો ત્યાં એને હલકી ગતિ નથી થતી. સ્વભાવ વિશેષ રહે છે, પણ નિશ્ચયાભાસી તો તીવ્ર દોષમાં પણ દોષ નથી એમ માનનાર હોવાથી, મારો દોષ નથી, આત્મા તો શુદ્ધ છે, દોષ મારો નથી. દોષ તો પૂતગળના પરિણામ છે, દોષ પૂતગળના પરિણામ છે, જળના પરિણામ છે, જળમાં થાય છે, આત્માને થતા નથી, આત્મા તો શુદ્ધ જ રહે છે. એમ કરીને નિશ્ચયની વાતો કરે છે, પણ જેને શુદ્ધ સ્વરૂપ અવભાષ્યું નથી એને તો નિશ્ચયમાંથી તો ગયો, પણ એ વ્યવહારમાંથી પણ ગયો એમ થાય છે. એ જીવની સ્થૂળતા એટલી બધી છે બુદ્ધિની કે કશાયમાં તીવ્રતા થવા છતાં એને ખબર પડતી નથી. બસ એને કશાયમાં તીવ્રતા થયા છતાં એને એ ખબર પડતી નથી કે આવો વ્યવહાર ન હોય, આવો વ્યવહાર મોક્ષ માર્ગની અંદર ન હોય. એવા વ્યવહારથી અનુચિત પરિણામ થવા છતાં, વ્યવહાર પણ છૂટી જાય એવા પરિણામ થવા છતાં પણ એ પોતાને મોક્ષ માર્ગે માને, એની ઘણી સ્થૂળતા આવી ગઈ. તો મોક્ષ માર્ગનો વિષય લીધો, પણ મુમુક્ષુમાં મુમુક્ષુતાનો જે વ્યવહાર છે એ વ્યવહારથી છૂટીને નીચેના પ્રકારમાં જાય ને પાછો પોતાને મોક્ષ માને. હું પણ શાસ્ત્ર સ્વાધ્યાય કરું છું, હું પણ ફલાણું પૂજા ભક્તિ કરું છું, હું પણ દયાદાન પાળું છું. મોક્ષતામાં જે આત્મા સીતા હોય, જે એને દેવ ગુરુ પુરુષ પ્રત્યે નવી પ્રકાર હોય, એમાં બીજી ગડબડ ઉભી ન થાય. બધા પ્રકાર છે
બરોબર,
એ બધો એનો વ્યવહાર છે. વ્યવહાર નૈતિકતા અનેક પ્રકારે, એક આત્માર્થી પણ છે, એને આત્માને અનુલક્ષીને, આત્માના હિતને અનુલક્ષીને આત્માર્થી પણ અર્થ નામ પ્રયોજન છે. એને વળગવાનું અંદરની અંદર જે પ્રયત્ન અને પ્રયાસ છે, ત્યાં મુમુક્ષુતા છે. એવી જેને અંદરની જાગૃતિ આવે છે ત્યાં મુમુક્ષુતા છે. એ જાગૃતિ ન હોય એને બહારના વ્યવહારમાં પણ ગડબડ થાય, છતાં કેટલું કરે એટલે માને કે મુમુક્ષુ છે, આટલું કરીએ છીએ તો એમ કઈ મુમુક્ષુતા છે
નહીં.
એમાં પણ નિશ્ચયનો આભાસ, વ્યવહારનો આભાસ, દોષનો પક્ષ કરવો, ગુણનો પક્ષ કરવાને બદલે દોષનો પક્ષ કરવો, બધા પ્રકાર ઉત્પન્ન થાય છે કે નહીં, મુમુક્ષુતાનો પણ વ્યવહાર નથી. જેને જે ભૂમિકામાં હોય એ વાતને પોતાના હિતને અર્થે બરાબર સમજી લેવી જોઈએ, ચોખ્ખી કરી લેવી જોઈએ.
સત્પુરુષમાં ગુણ હોય,
અને દોષ નાટે, અથવા તો ગુણ હોય, ગુણ હોય કે ન હોય એ અવગણના કરે. ગુણની ખબર તો ક્યાં છે, અને અવગણા અવગણના કરે, અનુસરે નહીં. બધો પ્રકાર મુમુક્ષુતાનો રહેતો
નથી.
મુમુક્ષુતા પણ ચાલી ગઈ એમ છે. આવે બધું જ્ઞાનીને આવે, સમ્યક દ્રષ્ટિને આવે, તો મિથ્યા દ્રષ્ટિને ન આવે એ પ્રશ્ન જ નથી. કેમ કે એને તો શુભાશુભ જ વિપરિણામ છે. સમ્યક દ્રષ્ટિને તો ત્રીજી જાત પ્રકૃતિ છે, શુભ અશુભ અને શુદ્ધ. આને તો બે જ છે, આવ્યા વિના એ તો નિષેધ કરે તો આવે, આવ્યા વિના તો રે નહીં. કેમ કે કષાયની તીવ્રતા મંદતા કષાય છે ને એ તાવ જેવા સ્વભાવ વાળી છે. શાસ્ત્રમાં એને જ્વરની ઉપમા આપે છે. તાવ કોઈ દિવસ સ્થિર ન રહે. જયારે થર્મોમીટર મૂકો ત્યારે દોરો આગો પાછો તો આવીને ગોરી જાય. શરીરનું ઉષ્ણતામાન વધઘટ જેમ થયા જ કરે છે, એમ આ કષાય છે તીવ્ર મન તીવ્ર મન તીવ્ર મન તીર્યંચ હોય મનુષ્ય હોય ચારે ગતિમાં થયા. નિગોદમાં પણ થાય છે, ધવળમાં ત્યાં સુધી એટલે એ તો સહજ થાય છે. પણ આ જે કૃત્રિમતાથી કરવા નહીં કરવાનો જે પ્રકાર ઉભો કરે છે, હું આ કરું તો એ સ્વભાવને આદરણીય માને છે, ત્યાં મિથ્યા થાય છે. આવે છતાં હું ન કરું કેમ કે સ્વભાવ નો નિષેધ છે, એ પણ નિશ્ચય. એ તો સહજ જ થાય છે. તારો પ્રયત્ન જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો, તારો પુરુષાર્થ સ્વભાવે કરીને જ્ઞાતા દ્રષ્ટા હોવાથી તારા પરિણામે પણ સ્વભાવમાં જ્ઞાતા દ્રષ્ટા પણ હોય, એ તારા સ્વરૂપ સાથે સુસંગત છે. બીજા પ્રકારના પરિણામ સ્વરૂપના સ્વભાવ સાથે સુસંગત નહીં હોવાથી તે વાંછનીય નથી, ઇચ્છનીય નથી, અભિલાષા અભિલાષનીય નથી, કર્તવ્ય નથી. એની ભાવના હોઈ શકે નહીં. થાય તે થાય, થાય તે થાય, એમાં ભૂમિકામાં જે થાય કે ભૂમિકા બહાર ના થાય એનો એને વિવેક કરી લેવો. મુમુક્ષુતામાં મુમુક્ષુતાની ભૂમિકાનો વિવેક કરી લેવો જોઈએ. સમ્યક દ્રષ્ટિના એને ભૂમિકાનો વિવેક કરી દેવો જોઈએ. પાંચમા ગુણ સ્થાનમાં એની ભૂમિકાનો વિવેક કરવો જોઈએ. ચોથા ગુણ સ્થાનમાં કોઈ મહાપુરુષ હોય, કેમ એને આવો પરિણામ થયા, પણ એની ભૂમિકાના છે કે વગર ભૂમિકાના છે એ તો તું જો. અને સાથોસાથ તારી ભૂમિકાને તપાસી લે, નહીતર તને એના વચન ઉપર વિશ્વાસ રહેશે, આ તકલીફી થશે, એના વચન ઉપર તને વિશ્વાસ રહેશે. સામાન્ય રીતે જે ગ્રસ્ત દિશામાં હોય છે સૌમ્ય દૃષ્ટિ, એનો વિશ્વાસ આવવો અને એની ઓળખ આવવી ને ઓળખીને વિશ્વાસ આવવો એ બહુ કઠણ ચીજ છે. અને એટલે કારણ કે જે મુનિઓ છે એ જંગલમાં રહે છે, જે સાચા મુનિઓ છે મોક્ષ માર્ગમાં જે આગળ વધેલા છે એને જંગલવાસ છે, એનું કોઈ ઉપદેશનું એને કર્મ પ્રક્રમ નથી. શાસ્ત્રમાં એને કર્મ પ્રક્રમ કહે છે, એટલે કર્મનું બંધન નથી. કે તમે ગુરુપદે આવ્યા એટલે તમારે રોજ એક કલાક ઉપદેશ દેવો પડશે કે બે કલાક ઉપદેશ દેવો પડશે એવું બંધન એને
નથી.
કે તમારે જૈન મંદિર બંધાવવા પડશે, કે તમારે ફલાણું કરવું પડશે, કે તમારે પ્રચાર પ્રભાવમાં તમારો સમય દેવો પડશે એ બંધન એને
નથી. બરોબર.
પણ સમાજ મતલબ કે આર પાણીનું થાય તો પછી સમાજ કઈ બંધન ન લાગે. હે, કે આહાર પાણી મુનિ માટે નથી દેવાના, એ પોતાની ભક્તિને કારણે દે છે, એ મોક્ષ માર્ગની અનુમોદના માટે દે છે, એ કઈ મુનિને બંધન રાખવાનો વિષય એમાં
નથી.
તો એનો તો યોગ થવો મુશ્કેલ, કોઈ કાળે હોય નહીં, હોય તો પણ મળવા મુશ્કેલ. મોક્ષ માર્ગમાં નિમિત્ત છે એવું ક્યારે મળે, એ સમ્યક દ્રષ્ટિ પંચમ ગુણ સ્થાન વર્તી એનો સંજોગ છે, યોગ છે, એ આના કરતા સુલભ છે. મુનિ કરતા એ યોગ સુલભ છે, પણ ત્યાં વિશ્વાસ આવવો મુશ્કેલ છે. ત્યાં બીજી તકલીફ છે પાછી, કે એના જે ઉદયિક ભાવ ને ઉદયિક ભાવ રૂપ પરિણામ અને ઉદયના કાર્યો જીવ બાહ્ય દ્રષ્ટિ હોવાથી એને એ વાત પર એના એનો વિશ્વાસ આવે છે, એમાં એને આશંકા થાય, શંકા થાય, આમ કેમ આમ કેમ. જો શંકા થઈ તો એનો જે વચન છે એના ઉપર વિશ્વાસ રહે, પ્રતીતિ ના આવે, આમ જ સત્ય છે એવો વિશ્વાસ આવે. સદભાગ્ય તો શું છે કે ગુરુદેવનો પ્રકાર એવો હતો કે ગ્રહસ્થિમાં નહોતા આવ્યા, પહેલેથી દીક્ષા લઈ લીધી હતી સંપ્રદાયમાં, પછી ગ્રહસ્થિમાં આવ્યા અને ખ્યાલ આવ્યો કે આ મુનિપણું નથી, મુનિપણું તો બીજી સ્થિતિ છે, આ સ્થિતિ મુનિપણાની છે નહીં. ધામની માને છે ફેરફાર કરી નાખો, કોઈ મુનિ માને એ વાત ના રહેવા દે, પણ છતાં ગ્રહસ્થિમાં ના આવ્યો તો એક તો વ્યવસાયમાં ના રહ્યા એટલે લોકોને સંયમ જે પરિચય કરવો એનો અવકાશ ઘણો થઈ ગયો. લોકો માટે નથી કર્યું, તો પોતાના જ્ઞાન ધ્યાન માટે કર્યું છે, પણ કુદરતી આ સ્થિતિ બની બની. તો એ રીતે પરિચયનો અથવા શંકા ન પડે એ પ્રકાર બહારમાં આવ્યો. જીવન પણ રોજનું જીવન એટલું શુદ્ધ, જ્ઞાન ધ્યાન સિવાય બીજો કોઈ, ભલે મંદિરો બંધાય, ભલે ગમે તે ધર્મશાળાઓ બંધાય, ભોજનશાળાઓ બંધાય, ગમે તે થાય, એ પ્રવૃત્તિની અંદર કદી એમણે માથું માર્યું નહીં, રસ લીધો નહીં, ક્યાંય વચ્ચે આવ્યા નહીં, કોઈ વાત લાવે તો એમ કહી દે અમે વચ્ચે ક્યાંય પડતા નથી, અહીંયા વાત કરવી નહીં, તમારે કરવું હોય તો તમે ફોડી લો, તમારું તમે ફોડી લો એમ કરી દે.
બરોબર.
તો વચન ઉપર વિશ્વાસ રહેવાના બાહ્ય કારણો પણ મુમુક્ષુઓને મળ્યા, નહીતર તો એ સ્થિતિ નથી મળતી. એટલે જીવને પરિભ્રમણમાંથી છૂટવાની તક બહુ જવલ્લે જ મળે છે, એવી લગભગ સંસારની સ્થિતિ છે. એમાંથી રસ્તો કાઢી લેવાનો છે, જરા જાગૃતિ વિશેષ હોવી જોઈએ એ તાત્પર્ય છે.
ભગવાન જય પરમ કૃપા જય પુત્રી.